તારીખ 3/3/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182
ચાલે છે. આત્મભાવના પહેલા એમ ભાવ્યું કે સર્વથી સર્વ પ્રકારે હું જ્ઞાનમય છું, તેથી ભિન્ન છું, દેહાતીત સ્વરૂપ છું. એક કેવળ અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, ત્રિકાળ નિર્લેપ સ્વરૂપ છું, કોઈ અન્ય પદાર્થની અવલંબનની કે અપેક્ષા નહીં, મને કોઈ પરિસ્થિતિ નથી, નિરાલંબ નિરપેક્ષ છું. ત્રીજી ભાવના ચાલતી હતી કાલે કે હું પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ છું, હું પરમોત્કૃષ્ટ અચિંત્ય અનંત અને અવ્યાબાદ સુખ સ્વરૂપ છું. એટલું વિશેષ મારામાં અનંત સુખ ભરેલું છે, એટલું બધું સુખ છે કે જેનું ચિંતન કરતા ચિંતનમાં એ પૂરું સમાવેશ પામતું નથી, એટલું બેહદ છે. અને મારા સુખને કોઈ બાધા પહોંચાડી શકે, મારા સુખમાં કોઈ દખલ કરી શકે એવું મારું સુખનું સ્વરૂપ નથી. એવું ઉત્કૃષ્ટ છે, એવું શક્તિવાળું સુખ છે કે એ સુખ કોઈ ઓછું કરી શકે નહીં, એ સુખનો કોઈ નાશ કરી શકે નહીં. એવા સુખ સ્વરૂપે પોતે છે એની અનુભવાંશે ખાતરી થાય છે. કેવી રીતે ખાતરી થાય છે? વિચારથી સ્વીકારવું, ન્યાયથી આગમથી સ્વીકારવું એક વાત છે, અને અનુભવથી એની ખાતરી આપવી એ બીજી વાત છે. જ્યાં સુધી ખાતરી નથી આવતી, વિશ્વાસ નથી આવતો, ત્યાં સુધી કેટલાક દુઃખદાયક પરિણામો જીવને પરેશાન કરે છે, જીવને દુઃખી કરે છે, જીવને હેરાન કરે છે. એટલે વિશ્વાસ આવવો જરૂરી છે. મહાપુરુષના વચન છે માટે આપણે વિશ્વાસ મૂકીએ એમ નહીં, એ બીજાનો આધાર થયો, કોનો આધાર થયો? એ બીજાનો આધાર થયો. કોઈનું ઉછીનું લીધેલું કામમાં ન આવે, આપણી મૂડી આપણને કામમાં આવે, વ્યાજે લીધેલી મૂડી ગમે ત્યારે પાછી દીધી, લોન છે. પોતાના સુખની ખાતરી, પોતામાં અનંત અચિંત્ય અવ્યાબાધ સુખ ભરેલું છે એનો વિશ્વાસ, એની ખાતરી ભાવભાષણના કાળમાં અનુભવાંશે આવે છે, અનુભવ અંશથી આવે છે. કાલે કેટલીક ચર્ચા થઈ હતી, આપણે ફરીથી એને દોહરાવીએ કે આપણું જે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે અને જ્ઞેયને જાણવામાં એની પ્રવૃત્તિ છે, એને મુખ્ય કરવામાં આકુલતા છે, એને મુખ્ય કરવામાં અનેક જાતની તકલીફ છે. મુખ્ય કરવા જતાં રાગદ્વેષ થાય છે, ચારિત્રની પર્યાયમાં સારું નરસું પણ કરવા લાગી જઈએ છે. પણ માત્ર જ્ઞાન છે જે સામાન્ય જ્ઞાન છે, જે વેદનરૂપ જ્ઞાન છે, એ જ્ઞાન રાગ રહિત હોવાથી, પોતે જ રાગ રહિત હોવાથી માત્ર જ્ઞાન તો જ્ઞાન છે, કશાય રહિત છે, આકુલતા રહિત છે, તેથી તે સુખરૂપ છે. જ્ઞાનનું રૂપ શું? એ સુખ. એ માણસને રૂપ છે, એ સ્વરૂપ છે, એ સ્વરૂપ છે, એ જ્ઞાન છે, એ સ્વરૂપ છે, બહુ સુંદર છે. કેમ સુંદર છે જ્ઞાન? કે એનું સુખ એનું રૂપ છે, આનંદ એનું રૂપ છે, શાંતિ એનું રૂપ છે. સુખ શાંતિ અને આનંદ એનું રૂપ હોય એ જ્ઞાન કેટલું સુંદર છે. વાત થોડી નવી લાગે એવી છે, ખરેખર નવા ક્ષેત્રમાં તો પ્રવેશ કરવાનો જ છે. જે ક્ષેત્રમાં આપણે અત્યાર સુધી છીએ એનાથી કોઈ બીજી દુનિયામાં તો જવું જ છે, ને ખરેખર આ એક બીજી દુનિયાનો વિષય છે. જ્ઞાન છે એના રૂપે, એના સ્વરૂપે, એના સ્વભાવે જોવાનો આપણે પ્રયાસ નથી કર્યો. અન્ય પદાર્થને જોવાનો પ્રયાસ કર્યો છે, રજકણોને ખૂબ મન ભરીને જોવા માટે આપણી ઈચ્છા પ્રવર્તી રહી છે, પણ કદી એમાં કોઈને તૃપ્તિ થાય એ બની શકવા યોગ્ય નથી. ફક્ત પોતાના રૂપને જોયું નથી, જોનાર એવું જે જ્ઞાન, એ જ્ઞાને કદી પોતાનું રૂપ, પોતાનું સ્વરૂપ, પોતાનો સ્વભાવ એ જોયું નથી. જે જ્ઞાનમાં મોજૂદ છે, હૈયાત છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે અને સાકાર છે. ફક્ત આપણે એક દ્રષ્ટિકોણ ગ્રહણ કરવાની જરૂર છે કે મારે જ્ઞાનમાં મારો સ્વભાવ, મારું સ્વરૂપ જોવું છે. જેમ દાળ ચાખતી વખતે મીઠું જોવા માટે ઉદ્દેશ ધારણ કરીએ તો ખારાશની ખબર પડે, એ વખતે દાળમાં મરચું નાખ્યું છે, ખટાશ નાખી છે, ગળપણ નાખ્યું છે, બીજા 56 મસાલા નાખ્યા હોય તો પણ એટલું મીઠું જોવા માટે જ્યારે જ્ઞાન ચોક્કસ પ્રકારનો ઉદ્દેશ ધારણ કરે, દ્રષ્ટિકોણ ધારણ કરે, ત્યારે એને તપાસી લે છે. બીજા સ્વાદો ગૌણ થઈ જાય છે, બીજી વસ્તુઓના સ્વાદ એ વખતે સ્વાદને પરિણમતા નથી રોકી શકતા, પણ ગૌણ કરી શકીએ છીએ. પછી મરચું તપાસીએ છીએ કે તીખી મળી તો નથી ને, ગળ પણ બરાબર છે ને, ખટાશ પણ બરાબર છે, બધું જોઈ શકીએ છીએ વારા ફરતી. પછી એમ લાગે બધું બરાબર છે તો અભેદપણે એક દાળ સારી થઈ છે એવો સ્વાદ પણ લઈ શકીએ છીએ, કોઈ પણ જાતના સ્વાદોના ભેદ પાડ્યા વિના. આ પ્રકારે જ્ઞાન ભેદાત્મક અને અભેદાત્મક પ્રવૃત્તિ કરે છે, એમાં મુખ્ય ગૌણ કરે છે. બીજું કઈ શું કરે છે? મુખ્ય ગૌણ કરે છે. અહીંયા પણ અનેક જ્ઞેયોને ગૌણ કરીને નિરાકારોને પણ ગૌણ કરીને માત્ર સામાન્ય જ્ઞાન, જ્ઞાનનો કોમન ફેક્ટર, એને જ પોતે પોતામાં જોવે. કેમ કે જોનાર પણ જ્ઞાન છે અને જોવાનું પણ જ્ઞાન છે. પોતે પોતાને જોવે એવો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને, એવો દૃષ્ટિકોણ ગ્રહણ કરીને જો જોવામાં આવે તો જ્ઞાન સુખરૂપ છે એવું ચોક્કસ જણાય. અને સેમ્પલ ઉપરથી આખી ચીજનું જ્ઞાન થાય. માણસના ભાત રાંધો હોય ચોખા, તો બધા દાણાને કઈ તપાસવા પડતા નથી. ચમચા કે તાવેથા ઉપર થોડાક દાણા આવે, એમાંથી એક બે દાણાને દબાવી લ્યો, ભાત ચેડ્યા છે કે નહીં એની ખબર પડી જાય છે. સેમ્પલ ઉપરથી આખી ચીજનું માપ આવે છે, માપ કાઢી શકાય છે એવું જ્ઞાનમાં સામર્થ્ય છે, શક્તિ છે. એમ અહીંયા પણ નિરાકુળપણે જ્ઞાન છે, એનો વેદન અંશે અનુભવ આવે છે. એ અનુભવાંશથી અનંત સુખની પ્રતીતિ આવે છે કે મારામાં અનંત સુખ ભરેલું છે, એનો વિશ્વાસ આવે છે. અને જ્યારે એની ખાતરી આવે છે ત્યારે એ સુખને ભોગવવા, એ સુખને પ્રાપ્ત કરવા માટે જીવની પુરુષાર્થની વૃત્તિ ઉછળીને બહાર આવે છે. એક મહિનાથી ભૂખ્યો તરસ્યો માણસ હોય એને મિષ્ટાન ભરેલો થાળ અને ઠંડો શેરડીનો રસ પીવા મળે તો ધીમે ધીમે ખાઈ પીવે ને ચપટ મારે. બીજી ભાષામાં કહ્યું તો એ થાળી ઉપર તૂટી પડે. ખાવાની ક્રિયામાં આક્રમણ દેખાશે, દેખાશે કે તો દરેક બાબતમાં જેની જેની તીવ્ર ઈચ્છા હોય એ મળે એટલે જોરથી પરિણામ બહાર આવે, વેગ ધારણ કરે. એમ પણ સુખ માટે આ જીવે ફાફા મારવામાં બાકી નથી રાખ્યો. ગમે તેવા સાહસ પણ કર્યા છે, 35,000 ફૂટ એરોપ્લેનમાં જવાનું, અને ભૂખ તરસ તાપ તડકો કાંઈ પણ જોયા વિના, દેશ પરદેશ કાંઈ પણ જોયા વિના ઘણો પ્રયત્ન, ઘણો પુરુષાર્થ કર્યો છે અને ક્યાંય એને સુખ મળ્યું નથી. એ એનો પુરાવો છે કે હજી સુખ માટે પ્રયત્નવાન છે. એવા આ જીવને અનંતકાળથી સુખ માટે પ્રયત્નશીલ એવા આ જીવને અનંત સુખનો ભંડાર પોતામાં દેખાય ત્યારે કેટલો ઉછાળો આવે તેજાસી મૂકવા જેવી વાત છે. અને એ જ્યારે વિશ્વાસ આવે છે કે મારું અનંત સુખ મારામાં છે અને મારું સુખ ક્યાંય બહારમાં નથી, ત્યારે બધા આકુલતાના પરિણામો શાંત થાય છે. બહારથી સુખ લેવા માટેના જે આકુલતાના પરિણામો છે બધા શાંત થાય છે, પછી દુઃખનો અવસર નથી. એને કોઈ દુઃખી નથી કરી શકતો. કોઈ બીજા જીવની એવી ઈચ્છા હોય કે હું આને દુઃખી કરું એની કોઈની પહોંચ નથી. મારા સુખના ભંડાર સુધી કોઈની પહોંચ નથી. એ સ્પર્શી શકે, કોઈ બાધા પહોંચાડી શકે એવું કાંઈ થઈ શકવા જોઈએ. એવું હું અચિંત્ય અનંત અવ્યાબાદ સુખ સ્વરૂપ છું, અનંત સુખ નું ધામ છું, ત્યાં સુધી જીવને ખાતરી નહીં થાય. કોઈની વાત જલ્દી માને એવો આ જીવ નથી, પોતાના અનુભવથી માનશે. એટલે કોઈની વાત ટકી ન શકે, કોઈની વાતમાં ટકી ન શકાય, કોઈની વાતમાં ટકી ન શકાય. ભલે એને ગમે એ રીતે હા પાડીમાં પણ ટકી ન શકાય, અનુભવથી ટકી શકાય. અનુભવ જ્ઞાન છે, એમાં શક્તિ ઘણી છે. 10 વર્ષની બાળપણની ઉંમરમાં પાણીમાં તરતા શીખ્યા હોય, અમે લોકો ગામની નદી છે તરતા શીખેલા. આજે 60 વર્ષ કોઈ પાણીમાં ધક્કો મારીને પાડી દઈએ એટલે તરવા જ મંડીએ, અચિંતા પડી જઈએ તો પણ તરવા જ મંડીએ, ડૂબીએ નહીં. કેમ કે અનુભવ જ્ઞાન 10 વર્ષની ઉંમરે લીધું છે, ભલે 50 વર્ષ પ્રેક્ટિસ નથી કરી તો પણ વાંધો ન આવે. હું તરવું એક કળા છે. ભારતનો દેખાવ તો શું છે, હાથ પગ હલાવે છે, પણ હાથ પગ હલાવનારા તરતા ન આવડે તો હાથ પગ હલાવે તો ડૂબી જાય. પાણી ઉપર તરતું તરવું એ પણ કળા છે, એની કોઈ ભાષા નથી, એ તો પ્રેક્ટિસ કરીને શીખડાવાય છે, બીજી રીતે એને શીખડાવવાનું હોતું નથી. એના પુસ્તકો વાંચેથી કોઈ તરતા ન શીખી શકે, તરવાનું પુસ્તક વાંચીને કોઈ તરતા ન શીખી શકે. એને પોતાને પાણીમાં પડવું જોઈએ, તરતા તરવાની પ્રેક્ટિસથી તરવું જોઈએ. શક્તિ ઘણી છે અનુભવ જ્ઞાનમાં. એમ સુખ છે અને દુઃખ છે એ અનુભવનો વિષય છે, વિચારનો વિષય નથી. સુખ અને દુઃખ એ અનુભવની પર્યાય છે, વિચારની નહીં. પછી એને અનુભવને તમે સમજો જ્ઞાનથી બીજી વાત છે, પણ આત્માનું સુખ કેવું હોય એનો વિચાર કરતા કરતા ખબર પડે કે ન પડે કે ન પડે. તો પુસ્તક વાંચતા તો ક્યાંથી ખબર પડવાની હતી, કે વ્યાખ્યાન સાંભળતા ક્યાંથી સમજવાનું પડવાનું હતું. એના માટે તો એને પોતાના જ્ઞાનને એના રૂપથી જોવાનો પ્રયત્ન કરવો પડશે, કે જ્ઞાનનું રૂપ જ સુખ છે. જ્ઞાન પોતે જ આનંદ સ્વરૂપી છે, જ્ઞાન પોતે જ સુખ સ્વરૂપી છે. કેમ કે કશાયના અભાવ સ્વભાવે છે, અભાવ સ્વરૂપ છે. બહુ સારી તક છે આ સુખી થવા માટેની, બહુ સારી તક છે. શાંત ચિત્તે અંદરમાં ને અંદરમાં શોધ કરવાની છે. જો મારું સુખ મારામાં ભર્યું છે એમ આવા અનુભવી પુરુષો કહે છે, કહેનારની પ્રમાણિકતા ઉપર આપણે વિશ્વાસ મૂકીને પ્રયત્ન ચાલુ કરવાનો છે, એથી વધારે કામ નથી. તો જે ચીજ પોતામાં છે એ ક્યાં સુધી બધાને રહી શકશે? આપણો હીરો આપણા હાથમાંથી આ જગ્યાએ પડ્યો છે, પછી રસ્તા ઉપર ગોતવાની જરૂર નથી. ખબર છે કે આ હીરો આમ જોતા જોતા અહીંયા પડી ગયો, પછી રસ્તા ઉપર ગોતવાનો તો કોઈ અર્થ નથી. સારું છે કે હીરો અજવાળે પીડ્યો છે, અંધારામાં પીડ્યો નથી. જો અંધારામાં પીડ્યો હોય તો ચમકે છે, શું? પણ જ્ઞાન પ્રકાશમાં જ્ઞાન સ્વભાવને જોવાનો છે. ક્યાં જ્ઞાન સ્વભાવ પ્રગટ છે? કે જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનની પ્રકાશમાં. એ પણ સુવિધા છે. નેત્રવળી બાનું કાઢીએ તો અંધારામાં કેમ જડે, પણ આ તો અજવાળામાં હીરો છે. અને જ્ઞાને કહે છે કે તારા જ્ઞાનમાં છે, ત્યાં દૂર જવાની જરૂર નથી. તારો ભગવાન મંદિરમાં નથી, મસ્જિદમાં નથી, ગુરુદ્વારમાં નથી, તે પુસ્તકમાં છે, શાસ્ત્રમાં નથી, છે પોતામાં. પોતાને એની અંતર ખોજ કરવાની છે, શાંત ચિત્ત. અને પદ્ધતિસર જે કાલે આપણે વાત કરી સાંજના સમય બપોરના સ્વાધ્યાય, એ રીતે પદ્ધતિસર કામ કરતા એને વિવેક કે છે. પદ્ધતિસર કામ કરવું એને વિવેક કે છે, પદ્ધતિ છોડીને કામ કરવું તેને અવિવેક કે છે. વિવેકપૂર્વક કામ કરતા આત્મજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય અવશ્ય થાયેલી છે. એ આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે અને આત્મા આનંદ આનંદ સ્વરૂપ છે. એવું અનંત સુખનું નિધાન પોતામાં છે. આગળ ચોથી ભાવનામાં એમ બોલ્યું છે કે હું એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું, એટલે અનુભૂતિ સ્વરૂપ છું. શેનો અનુભવ છે? કે જ્ઞાન ને જ્ઞાન નો અનુભવ છે, જ્ઞાન ને સુખ વગેરેનો અનુભવ છે. જ્ઞાન પોતે જ સ્વસંવેદન સ્વરૂપ છે. જે જ્ઞાન સામાન્ય છે એ પોતે જ સ્વસંવેદન સ્વરૂપ છે. વેદન કયો, અનુભવ કયો, બંને એક જ વાત છે. એટલે પોતે જ્ઞાન અનુભવ સ્વરૂપ છે. અનુભવ ઉત્પન્ન કરવાની ચીજ નથી. અનુભવ ક્ષણે ક્ષણે સમયે સમયે જ્ઞાનમાં થઈ જ રહ્યો છે, ઉત્પન્ન થઈ જ રહ્યો છે. જ્ઞાનની પર્યાય અનુભૂતિ સાથે ઉત્પન્ન થાય છે અને તે થઈ જ રહી છે. હું એકાંત, એકાંત એટલે કેમ લીધો છે ત્યાં, કે એ જ્ઞાનની અંદર, જ્ઞાન વેદનની અંદર કોઈના પણ પ્રવેશ થવાનો અવકાશ નથી, ખાલી જગ્યા નથી. એવું જ્ઞાન પોતે ઘનિષ્ઠ તત્વ છે. એટલે આત્માને જ્ઞાન ઘન પણ કહેવામાં આવે છે, ચૈતન્ય ઘન પણ કહેવામાં આવે છે, કે એમાં બીજા કોઈનો પ્રવેશ નથી. નિગોદથી લઈને સિદ્ધ પર્યંતની બધી જ અવસ્થાઓમાં જીવની, એક જીવની નિગોદ અવસ્થાથી માંડીને ઉપર 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 જતા સિદ્ધ પર્યંતની બે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે અવસ્થાના, એક દુઃખના અને એક સુખની અવસ્થા છે. એક ગુણોના અવરાયેલી અવસ્થા છે અને એક સંપૂર્ણ ગુણો ખુલ્લા થવાની, ખુલ્લા થઈ ગયા, વિકાસ પામી ગયા એની અવસ્થા છે. આથી બીજો છેડો નથી એનો. છેલ્લામાં છેલ્લી હદની ઘણી અવસ્થા નિગોદ છે અને વિકાસ પામેલી અવસ્થા સિદ્ધ પર છે. તો બધી અવસ્થાઓમાં જ્ઞાન જ્ઞાનને વેદી રહ્યું છે. એવું એકાંતે છે એમ કેવું છે. એકાંત શબ્દ વાપરો છો ને, એવું એકાંતે છે. અને બીજા કોઈનું અંદર મિશ્રણ એડલ્ટરેશન નહીં હોવાથી શુદ્ધ છે. એકાંતે શુદ્ધ અનુભવ સ્વરૂપ છું, વેદન સ્વરૂપ છું. મારા વેદનમાં કોઈને આવવાનો અવકાશ નથી. રાગની આડમાં, જ્ઞેયની મુખ્યતામાં એ વેદન મને માલુમ નથી પડતું. એનો અર્થ એમ નથી કે તે નથી, છે. આડસને દૂર કરશે કોઈ, આડસથી તરણા ઓથે ડુંગર. એ તરણા ઓથે ડુંગર પણ ન દેખાય, એનો અર્થ કે એવડો મોટો ડુંગર છે જ નહીં એમ નથી. ડુંગર જેવડો એવડો છે, પણ દ્રષ્ટિમાં એક તણું આડું આવે તો પણ ન દેખાય. એમ આ રાગ અને જ્ઞેયો જેના ઉપરથી જ્ઞાનની મુખ્યતા ખસતી નથી, એ બધા તરણા છે. કેવા છે? ખાલી તરણા છે. એમાં કઈ એવી વાત નથી કે ન ખસેડી શકાય એવી કોઈ વાત નથી. રાગને પણ ખસેડી શકાય છે, નિરાકાર જ્ઞાનને પણ ગૌણ કરી શકાય છે. પોતાના સ્વરૂપને જોવા આપણે ચાહીએ ઈચ્છીએ તો જ્ઞાન વેદન માલુમ પડી શકે છે. એવો આ આત્મા અનુભૂતિ સ્વરૂપ જ છે. અનુભવને ક્યાંય લેવા જવાની જરૂર નથી. છે એ કોઈ કારણસર તિરોભૂત છે, છુપાયેલો છે, અથવા તો તિરોભૂતને આપણે એમ કહી શકીએ કે આચ્છાદિત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. રાગ અને મોહની આડસમાં એ ઢંકાયેલો આચ્છાદિત થયેલું જ્ઞાન વેદન છે, એને આવિર્ભૂત કરવું છે. અને એક આવિર્ભૂત કરવાની પદ્ધતિ છે, એ પદ્ધતિ એ આવિર્ભૂત થાય છે. ક્રમસર આપણે આગળ વધવું જોઈએ. એવો હું એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છું, સ્વસંવેદન સ્વરૂપ છું. ત્યાં વિક્ષેપ છો, કઈ વાતની દખલ હવે તને છે એમ કે જ્યાં સુધી ડોક્ટર પાસે દર્દ બતાવવામાં ન આવે ત્યાં સુધી ડોક્ટર એની દવા એ દર્દની દવા કરે કેવી રીતે? તને દખલ કઈ વાતની છે કે વિક્ષેપ શો એમ કે છે? જ્યારે તારું સ્વરૂપ આવું સુખ સ્વરૂપ છે, અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાનમયી છે, અસંગ તત્વ છે, હવે તને વિક્ષેપ શેનો છે? નિર્લેપ સ્વરૂપી છે, નિરાલંબ નિરપેક્ષ સ્વરૂપી છે, શેનો વિક્ષેપ છે? ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો? શંકા ઉઠવાની જગ્યા નથી. આવું ઠોસ સ્વરૂપ છે એમાં શંકા ઉઠવાની જગ્યા નથી. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો? શાશ્વત અવ્યાબાધ સ્વરૂપ, શાશ્વત અવ્યાબાધ અનંત સુખ સ્વરૂપ, એને ભય છે? જેમ કોઈ દફતર પહેર્યું છે તો પછી એને પિસ્તોલની ગોળીનો ભય નથી લાગતો. બુલેટ પ્રૂફ પહેરે છે ને, અમુક જગ્યા ખાલી રાખવી પડે છે. પોઈન્ટ બ્લેન્ક વાળા તો દફતર વાળાને પણ મારી શકે છે. અહીંયા એવું નથી. અહીંયા તો એવું ચૈતન વજ્ર છે, પોતે જ અભેદ્ય સ્વરૂપ છે, એને કોઈ ભેદી શકે? એટલી વાત તો ગીતામાં કરી છે. અભેદ્યો એમ દાયો એમ અક્લેદ્ય શોષે ભેદી શકાય નહીં, બાળી શકાય નહીં, છેદી શકાય નહીં, પલાળી શકાય નહીં, સુકવી શકાય નહીં, કાંઈ એને કરી શકાય નહીં. એવું વજ્ર જેવું શરીર, વજ્ર જેવું જ્ઞાન શરીરી, ચૈતન્ય શરીરી પોતે જ તત્વ છે, એને ભય છો? કઈ વાતનો ભય? એક્સિડન્ટથી કે ઓપરેશન કરીને શરીરના કોઈ અંગને કાપી લેવામાં આવે છે, કાપીને જુદું મૂકી દેવામાં, આર્ટ પણ તમને કાપીને જુદું બતાવે છે, તો બીજું કોઈ અંગ વધારે કિંમતી નથી. જુઓ આ તમારું હાર્ટ અત્યારે કાપીને એક કોર મૂકી છે ટેબલ ઉપર, જોઈ લો. તો આત્માના કોઈ પ્રદેશને છૂટો પાડી શકાતો નથી. અને શરીર સાવ ખોટું પડી જાય અને મૃત્યુ જાહેર થાય, ડોક્ટર એમ કે હવે આ ડેડ બોડી છે, તો પણ આત્મા મરતો નથી, કે એના હું કોઈ પ્રદેશ ડેડ થતો નથી, કોઈ ગુણ ડેડ થતો નથી, પછી ભય કઈ વાતનો, ભય શેનો, શેનો ભય છે? આજ જ્ઞાનીની ડિક્શનરીમાં ભય નામનો શબ્દ નથી. ચેતન દેખાય પણ એ થોડા ક્ષણ પૂરતું રહી શકે, લાંબો સમય ન રહી શકે. એ તો લંબાયેલું છે, કપાયેલું નથી, ત્યાં ખાલી લંબાયેલું એક્સપાન્ડ થયેલું છે. જેમ રબર એક્સપાન્ડ થાય એવી રીતે આત્માના પ્રદેશો એક્સપાન્ડ થાય છે. એટલે મોટા શરીર વાળાને આત્માનું માપ મોટું નથી. કીડીને હાથીનું ક્ષેત્ર એક સરખું જ છે, પણ કીડીમાં પ્રદેશો સંકોચાઈ ગયા છે, હાથીમાં વિસ્તાર પામ્યા છે. આત્મા તો જેવડો અસંખ્ય પ્રદેશી છે એવડો જ છે. રબરને ખેંચો એટલે કે એમાં વધી જાય છે અને સંકોચાય ત્યારે એમાં કઈ ઘટી જતું નથી. એના પરમાણુ એટલા ને એટલા રહે છે, એનું વજન પણ એટલું ને એટલું રહે છે. એમ આત્માના પ્રદેશોમાં સંકોચ વિસ્તાર થવાની શક્તિ છે. એને સંકુચિત વિકાસ, સંકોચ વિકાસ શક્તિ નામની શક્તિ બતાવી છે શાસ્ત્રની અંદર. શક્તિ બતાવે છે, ફિકાલી શક્તિ છે સમયસારમાં, અને આવી શક્તિનું નામ છે સંકોચ વિસ્તાર શક્તિ. વિસ્તાર પણ થાય અને સંકોચ પણ થાય. વિસ્તાર કેટલો થાય? મેક્સિમમ 14 બ્રહ્માંડ જેટલો. અને કેવળી સમુદ્ઘાત કે છે આપણે ત્યાં. કોઈ કેવળ જ્ઞાની આત્માને કેવળ જ્ઞાન થયા પછી કેટલાક એવા કર્મ હોય કે જે હજી ભોગવવાના બાકી હોય, એની સ્થિતિ હજી પાકી ન હોય, એ સ્થિતિ પાકવા માટે એના પ્રદેશો એક્સપાન્ડ થાય, સમુદ્ઘાત થાય, આખા લોકમાં પ્રસરી જાય, ત્યારે એ કર્મ ભોગવે એની સ્થિતિ થઈને ખરી જાય, નિર્જરા થઈ જાય. તો બધું બધું એક્સપાન્શન કેટલું થાય? 14 રાજ્યો કેટલું થાય? ના, પ્રદેશો તો શરીરની એવડું નીવડું રહે, શરીરની બહાર જાય પ્રદેશો. આમાં શરીરની બહાર જ જાય છે ને, શરીર અહીંથી કપાઈ ગયું, પ્રદેશો બહાર હોય. મારા ભાઈને એમ જ થયું, હીરાલાલજી ટ્રેનમાં હાથ કપાઈ ગયો છે, જમણો હાથ કપાઈ ગયો છે ને. આ તો 17 વર્ષ પહેલા એક્સિડન્ટ થયો હતો ટ્રેનમાં. તો હું હતો ત્યાં, મેં પૂછ્યું કેમ લાગે છે હાથ કપાઈ ગયો છે, તો હાથ તમારામાંથી કઈ ઓછું થયું એવો અનુભવ થાય છે તમને? હું તો ચર્ચા કરતો હતો એક્સિડન્ટ થયો ત્યારે, કે તમારા મિત્ર તો શોકમાં મરી જાય, એટલો મેજર એક્સિડન્ટ હતો. તો 1000 માંથી 1000 લગભગ શોકમાં મરી જાય છે, એટલે બધું નીકળી જાય. શરીરમાં લોહી હોય નહીં, બ્લડ પ્રેશર નહીં લતું, પલ્સ નહીં લતી. હું વાત કરતો તમારા, તો પૂછ્યું મને કે તમને તો ઘણા મારો હાથ એવડો ને એટલો જ મને અનુભવમાં આવે છે, અહીંયા નથી દેખાતો એ બરાબર છે, પણ મારા તો યોગ્ય હોય એવું કાંઈ દેખાતું નથી. હજી એ બધું સંકોચાઈને અહીંયા આવું છું, કે છે કે અહીંયા આંગળા છે મારા, અંગૂઠા ઉપર એક આંગળી ચડી ગઈ છે, એમ બધું ખ્યાલ આવે છે. આંગળા છે બધું સેન્સેશન છે ને, આ જગ્યાએ છે. પહેલાં અહીં સુધી હતું, કલાકો સુધી અહીં સુધી રહ્યો, કલાકો સુધી રહ્યો છે મને, અમુક કલાકો મહિનામાં સુધી રહ્યું છે ત્યાંથી અહીં સુધી મારો હાથ છે. એમ ચામડાનો નહીં, પ્રદેશો હતા. પ્રદેશોને એક પ્રદેશોને છૂટો પાડી શકાતો નથી, એને ઘાયલ કરી શકાતો નથી, એને ખોખા પણ કરી શકાતી નથી, એવું અગ્યા બાદ સ્વરૂપ છે. પછી ભાઈ શેનો એમ કે છે? ભય છે એ આ જીવની જૂઠી કલ્પના સિવાય બીજું કાંઈ નથી. નંબર 1. નંબર 2 માં ભય શું કરવા થાય છે, ક્યાં થાય છે? કે જ્યાં ગમતવો હોય ત્યાં થાય છે. જે પોતાનો પદાર્થ નથી, પોતા સ્વરૂપે નથી, પોતા માં નથી, એવા પદાર્થના પોતા પણ મયને ઉત્પન્ન કરે છે. આ ચીજ રહેશે કે નહીં એવી, કારણ શું છે કે અનિત્ય છે એનો એને ખ્યાલ છે. આ સંયોગ છે તે બધા અનિત્ય છે, અને એક ઝાટકે છૂટા પડવાનું છે એ વાત પણ નક્કી અને નિશ્ચિત છે. શું થોડું છોડવું ગમતું નથી, કટકે કટકે પણ છોડવું ગમતું નથી. તમને કોઈ એમ કે આજે તમારે લાખની મૂડી છે, આ 10,000ની નુકસાની, કાલ બીજા 20,000ની નુકસાની, પરમ દિવસે ત્રીજા 30,000ની નુકસાની, શું અને ચોથે દિવસે બાકીના 40,000ની નુકસાની, શું તો 4 દિવસમાં 1,00,000 રૂપિયાની મૂડી સાફ થાય તો એને એમ થાય મરી ગયો રે, મરી ગયો. 90,000 જાય ત્યાં તો મરી ગયો એમ થાય. એને 10,000 હોય તો તે પણ હાવ ખાલી હોય ને 10,000 મળે ત્યારે એ કૂદકા મારતો હોય. 10,000 તો 10,000 છે, પણ એક જણો 10,000ની મૂડીમાં મરી ગયો મરી ગયો કરે છે, ને બીજો 10,000ની મૂડીમાં ઠેકડે ઠેકડા મારે છે કે જીતી ગયો હું, જગ જીતી ગયો. શું કેમ કે એની પાસે પૈસો નથી. કલ્પના છે, સુખી અને દુઃખી થવાની એક જ એમાઉન્ટમાં આવી વિરુદ્ધ કલ્પના થાય છે. એમાઉન્ટ તો 10,000 જ છે, એમ ભય છે એ કલ્પના છે, દુઃખ છે એ કલ્પના છે. જ્ઞાને કરીને કદી દુઃખ ન હોય, અજ્ઞાને કરીને કદી સુખ ન હોય. આ બધા સિદ્ધાંતો છે અધ્યાત્મના. તો પછી એક ઝાટકે બધું જ મૂકી દેવાનું હોય, આ તો પૈસાની વાત થઈ, કુટુંબ પરિવાર શરીર બધું મૂકી દેવાનું હોય, એના ઉપર ઘણું મહત્વ છે. મોટા ભાગના મનુષ્ય બેશુદ્ધ અવસ્થામાં મરણ પામે છે. એનું કારણ એ છે કે એને એટલું બધું એ વખતે બધાને છોડવાનું દુઃખ થાય છે, એ દુઃખને લઈને બેભાન થઈ જાય છે અને એમાં પ્રાણ છૂટી જાય છે અને દુર્ગતિમાં વેચાયેલા જાય છે. આ પરિસ્થિતિ થાય છે ત્યારે આ જ્ઞાનનો મોટામાં મોટી ઉપલબ્ધિ અથવા લાભ જેને કહીએ એ છે કે ન મૃત્યુનું પણ દુઃખ લાગે, મૃત્યુનું પણ દુઃખ ન લાગે. જ્ઞાનમાં જ્ઞાનીને તો ન જ લાગે, પણ એ દિશામાં કંઈક 2 પગલાં ફેર્યા હોય તો ન લાગે, એનો પુરાવો એ ભાઈ પોતે છે. મને આશ્ચર્ય થતું હતું જે લોકો મળવા આવતા હતા એ બીજા હાથે સેકન્ડ કરતા હતા, હસતા હસતા વાતો કરતા હતા. હોસ્પિટલમાં તો સગા સંબંધીઓ મળવા આવે, ટોળા બંધ લોકો આવતા. લોકોને એમ થતું હતું કે આ તો સૌ ચમત્કાર જેવું લાગે છે. પછી આપણા જે બાજુના હોય એનું નામ નહીં પડે કે કાનજી સ્વામીનો ચમત્કાર છે એમ કહેતા. શું સ્વામીજી કા ચમત્કાર હૈ, મારવાડી લોકો અંદર અંદર ચર્ચા કરે કે સ્વામીજી કા ચમત્કાર હૈ. દેખો જે હસતા હૈ, ઇસકા હાથ કટ ગયા હૈ વો તો હસતા હૈ, હસે એવું છે એની અંદર, દુઃખી ન થાય એવું છે, એમને રાડ બૂમ ઉકારો કર્યો નથી. ખ્યાલ આવ્યો કે કદાચ આયુષ નહીં હોય તો એ છૂટી જશે, ખ્યાલ આવી ગયો તો તો પણ કોઈ વાત કરી નથી કે તમે આની સંભાળ રાખજો, નાને બોલાવી લો, નાને આમ કરી લો, તેમ કાંઈ નહીં. બધી તત્વો ચર્ચા ને એ જ વાત ધાર્મિક વિષય ચાલ્યો છે. આખી રાત સાંજે એક્સિડન્ટ થયો હતો, સવારના 4 વાગ્યા સુધી ડાક્ટરો એની મહેનત કરતા હતા, 7-5 ડાક્ટરો કામે લાગ્યા હતા. આવ્યું હતું તો બચી ગયું, મુદ્દો છે સુખ દુઃખનો. દુઃખી નથી થયા પાછળ, આમાં પહેલી પૂર્ણિ પણ હતી તો દુઃખી નથી થયા. તો જ્ઞાન દશા હોય તો કેટલો બધો ફેર પડે. આ તો હજી આ તત્વજ્ઞાન ની વાછટ આવેલી તો પણ દુખી નથી થયા, તો એમાં ડૂબી જાય તો એનું એની ઉપલબ્ધિ કેટલી ગણવી છે. કોઈ એનું મૂલ્યાંકન કરવાની ટર્મિનોલોજી બતાવો કે કઈ ટર્મમાં એની સરખામણી થાય, એની કિંમત કરી શકાય, એવો વિષય છે, અનુભવ વિષય છે. ભાવનગર જતા હતા, જયપુર થી પહેલું જંકશન ફુલેરા જંકશન આવે ત્યાં એમના સગા સંબંધી ઉતરી જવાના હતા બને વગેરે, અને સી ઓફ કરવા માટે ઉતર્યા હતા. ટ્રેન ચાલુ થયું તો ચડવા માટે બહુ ઉતાવળા નહોતા થતા, નિરાશ ચડવા ગયા, ટ્રેને સ્પીડ પકડી લીધી પ્લેટફોર્મ ની અંદર ચડવા ગયા, એમાં હેન્ડલ તો હાથમાં આવ્યું પણ પગ લપસી ગયો, પાટિયા ઉપરથી લટકી ગયા અને નીચે ગયા, હાથ કપાઈ ગયા. પહેલે જ એમને નાના ભાઈને કહી દીધું કે ભાઈ શ્રી ઉતારી લીધું, બીજા જાનને જવા દો ઘરે, એમને ઉતારી લીધું. હું ગાડી તો જે લોકો ત્યાં ઉભા હતા આમાં આવજો આવજો કરવા, એને ખબર પડી કે આ પડી ગયા છે ભત્રીજોની લોકોને દાદા જમાઈને, એને સીધી સાંકળ ખેંચી ગાડી તો ઉભી રહી ગઈ અને તો જે એક્સિડન્ટ થવાનો હતો એ થઈ ગયો હતો. એ પહેલાં ગાડી ઉભી રહી એટલે હું પણ નીચે ઉતરો કે ગાડી કેમ ઊભી રહી છે, હમણાં શરૂ થઈને એકદમ આંચકો ખાઈને ઊભી રહી ગઈ છે, કાંઈ ગરબડ થયું છે, ત્યાં તો બધા કોઈ એક્સિડન્ટ થયો એક્સિડન્ટ થયો, અને સામાન લાગે તમારે ઉતરી જવાનો છે, એટલે મારા સામાન એક બિસ્તરો છે એ લઈ લીધો, હું હવે સામાન લેવા નથી આવતો, પછી ત્યારથી હું સાથે હતો. એટલે મારા ચર્ચા ચાલી છે સ્ટેશનથી માંડીને ઠેઠ સવારના 4 વાગ્યા સુધી રસ્તો. બાકી મને શંકા હતી કે નહીં બચે આવો કેસ, કોઈ બચતો નથી 1000માંથી એક પણ કેસ બચતો નથી, એટલે શંકા હતી. તમારે જે કરવું એ કરો, અમે અમારી રીતે મહેનત કરીએ છીએ પણ અમને કઈ બહુ આશા નથી, તમારે જે વાત કરવી હોય એ કરી લો અમને સાથે, કાંઈ વાંધો, તમે તમારું કામ કરો અમે અમારું કામ શું. વેચી ગયા વેચી ગયા શું કહે છે કે ત્યાં ભય છો, ખેદ છો, બીજી અવસ્થા છે આ સિવાય બીજી શી અવસ્થા, હું માત્ર નિર્વિકલ્પ છું, હું માત્ર નિર્વિકલ્પ છું. કેમ કે વિકલ્પ તો રાગની અવસ્થામાં થાય છે, શક્તિમાં વિકલ્પ શું રાગ પર્યાયમાં થાય છે, પણ જે સ્વરૂપ છે એ તો સામર્થ રૂપ છે, શક્તિ રૂપ છે, એમાં તો કાંઈ પર્યાય જ નથી, તો પછી પર્યાયનો વિકલ્પ હોવાનો સવાલ નથી. વિકલ્પ તો પર્યાય ધર્મ છે. હું માત્ર નિર્વિકલ્પ છું, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, ત્રણ શબ્દો લીધા છે, શુદ્ધ છું, એકદમ શુદ્ધ છું, પ્રકૃષ્ટ એટલે સર્વોત્કૃષ્ટ શુદ્ધ છું, કોઈ પણ મલિન ભાવનું પડછાયો પણ મૂળ સ્વરૂપમાં પડતો નથી, એવું મારું ત્રિકાળ સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય ધાતુ, તેથી હું પરમ પવિત્ર છું, કોઈ મલિનતા મારામાં નથી, એમ ભાવવો આત્માને, એમ જોઈને ભાવવો, તર્ક વિચાર કરીને નહીં, જોઈને કે જ્ઞાનને જોવું. જ્ઞાનમાં આ બધા ધર્મો છે, જ્ઞાનમાં કોઈ ચીજ ભળતી નથી, જ્ઞાન જ્ઞાન જ રહે છે, એટલે શુદ્ધ એને એક સેમ્પલ ઉપર છે આખી વસ્તુ, ઉત્કૃષ્ટ શુદ્ધ છે, પરમ પવિત્ર છે પોતે, અને પરમ શાંત ચૈતન્ય છો. આપણને શાંતિ જોઈએ કેમ કે એનું સ્વરૂપ છે, કાંઈ પણ પ્રવૃત્તિ કરીને કે નહીં કરીને, ચીજ મેળવીને કે નહીં મેળવીને, આત્માને શાંતિ જોઈએ. એ તો તારું સ્વરૂપ છે, બાહ્ય પદાર્થ સાથે તારી શાંતિ અશાંતિનો કોઈ સંબંધ ખરેખર નથી. અશાંતિ તારી કલ્પના છે અને શાંતિ છે એ તારું વાસ્તવિક સ્વરૂપ છે. કલ્પનાને દૂર કર વાસ્તવિકતાના આધારે, આટલી વાત છે. તો કેવો છું તું કે પરમ શાંત અમૃતમય શાંતિ જેમાં છે, શાંત સુધામય ચૈતન્ય છે. પોતાનું ચૈતન્ય કેવું છે? શાંત અમૃતમય ચૈતન્ય છે. એમ પોતાના જ્ઞાનને અવલોકીને પોતાના સ્વરૂપને ભાવવું. પરમ શાંત એમ કહેતા એ શાંતિ પણ એના અખૂટ ભંડારથી છે, અક્ષય ભંડાર છે શાંતિ. પોતાની શાંતિને પોતાના આત્મામાં અંતર્મુખ થઈને કોઈ જોવા જાય કે કેટલી શાંતિ ભરી છે મારામાં, એ જે સ્વરૂપમાં જ્ઞાનનું થંભી જવું એને ધ્યાન કહે છે. ધ્યાન શું છે? ધ્યાન એટલે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. તત્વસૂત્રમાં ઉમા સ્વામી એની વ્યાખ્યા કરે છે, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. કોઈ એક વિષયમાં બીજી ચિંતાનું અટકી જઈને એકાગ્ર થવું તેને ધ્યાન કહે છે. આ ધ્યાનની પરિભાષા છે. ધ્યાન ક્યાં થાય, એકાગ્રતા ક્યાં થાય? કે જ્યાં પ્રેમ હોય, આસક્તિ હોય ત્યાં થાય. જેને ગુણનો પ્રેમ છે એને પોતાનો ગુણ નિધાન પોતામાં દેખાય. જેને સુખ શાંતિ અને આનંદનો પ્રેમ છે, જેને નિર્દોષતાનો પ્રેમ છે, પવિત્રતાનો પ્રેમ છે, એને પોતાના સ્વરૂપમાં જે ગુણ નિધાન દેખાય, એક ગુણથી પણ આપણે રાજી થતા હોય, કોઈનો એક ગુણ જોઈને કે આ બહુ ઉદાર છે, લોકતી ગુણ છે, તો પણ પ્રશંસા કરી છે. જે બહુ ઉદાર માણસ છે, હું 2 લાખ તો કે 2.5 લાખ એવો છે માણસ, ઉદાર છે તો પ્રશંસા કરીએ છીએ. એક ગુણમાં પણ જો પ્રમોદ આવતો હોય તો અનંત દિવ્ય ગુણોનો ભંડાર આત્મા પોતે છે અંદરમાં, એને જોઈને કેટલો પ્રેમ આવે, કેટલી આસક્તિ થાય. આસક્તિને આપણે ભક્તિ કહીએ છીએ, સ્વરૂપ ભક્તિ, નિશ્ચય ભક્તિ, એ એકાગ્રતાનું કારણ છે. એને ધ્યાન કરવામાં આવે છે. તો કહે છે કે તું પોતે જ ધ્યાનનું ધ્યેય છો. ધ્યાનનું અનુસંધાન કોની સાથે છે? ધ્યેય સાથે. ધ્યેય સ્વરૂપ તો તું પોતે જ છો, બાકી બધા ધ્યાન છે તે અપધ્યાન છે અથવા દુર્ધ્યાન છે, દુષ્ટ ધ્યાન છે. સ્વરૂપ શાંતિના ધ્યાન વિનાના બધા ધ્યાન તે અપધ્યાન છે, ઊંધા ધ્યાન છે અથવા દુર્ધ્યાન છે. હવે ધ્યાનના કેન્દ્રોમાં આત્માને છોડીને બધા ધ્યાન કરાવાય છે, જેટલા ચાલે છે જુદા જુદા નામે, કોઈ વિપશ્યના ને કોઈ પરીક્ષા ને કોઈ કાંઈ ચાલે છે, પણ એની અંદર આત્માના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. કોઈને કાંઈ ને કાંઈ કલ્પનાએ ચડાવે છે અને એમાં એકાગ્રતાનો પ્રયોગ કરાવે છે. એકાગ્રતા તો વિષય કસાયમાં થાય છે, એને તમે ધ્યાન કહી શકો છો. અને એ આર તો ધ્યાન ને રૌદ્ર ધ્યાન છે જ ને. અરે તમને વિધિ આવડે છે, જ્યાં તમારો ઇન્ટરેસ્ટ છે ત્યાં, જ્યાં તમે સુખનો નિશ્ચય કર્યો છે એમાં તમે એકાગ્ર થાવ જ છો. નથી થતા એવું નથી, કામ જ છે, ભલે ત્યાં સુખ નથી, કલ્પના માત્ર છે, પણ એકાગ્ર થઈ જાઓ છો તમે. એટલે તમને ધ્યાન કરતા નથી આવડતું એવું કોઈ વિષય નથી, ધ્યાન વિનાનો કોઈ જીવ જ નથી. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન ક્યારેક થાય, આર્ત ધ્યાન બધા જીવનને ચાલુ જ છે, ચાલુ જ છે. એક છોકરો નિશાળ કે કોલેજથી એનું ભણવાનું જીવન પૂરું કરી અને કોમર્શિયલ લાઈફમાં પ્રવેશ કરે છે, પણ આપણે પણ એક ભૂતકાળ જોયું એનો, પછી જુઓ કેવું પૈસાનું ધ્યાન થાય છે. ખાતા એ હાલતા એ બેડરૂમમાં જાય ને પથારીમાં પડે તો પણ એ વધારે સગવડ માટે ટેલિફોન બાજુમાં સાઈડ પીસ ઉપર રાખવાનું છે, હેલાવ હેલાવમાં સુતા સુતા પણ વાંધો ન આવે. 24 કલાક ધ્યાનની મશીનરી કામ કરે છે. ધ્યાન કરતા તમને આવડે છે, તમે 24 કલાક ધ્યાન કરેલું છે, એનો કોઈ પદાર્થનું તમે 24 કલાક ધ્યાન કરેલું જ છે ને કરો જ છો. જ્યાં સુખની કલ્પનાનો નિશ્ચય થઈ ગયો હોય ત્યાં એમ આ તો વાસ્તવિક અનંત સુખનો શાંતિનો ભંડાર પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય. તો એના માટે ધ્યાન કઈ શીખવું ન પડે, એ કોઈ શીખવાનો વિષય નથી. તમને પ્રેમ કરતા કોઈ શીખડાવે છે? સવાલ જ નથી. આત્માનો ગુણ છે, આત્મામાં ગુણ છે. જ્ઞાન કરતા કોઈ શીખડાવે છે? આત્માનો અંદરથી જ્ઞાન આવે છે, પુસ્તકમાંથી નથી આવતો, ભાષામાંથી વ્યાખ્યાનમાંથી જ્ઞાન નથી આવતું, એ તો ટેપ રેકોર્ડરે બોલે છે. જ્ઞાન જ્ઞાનના ભંડારમાંથી આવ્યા જ કરે છે, બધા રોકી ન શકાય એવી રીતે આવે છે. કેવી રીતે આવે છે? રોકી ન શકો, સ્ટોપ એમ નથી કરી શકતો, ચાલુ ને ચાલુ રહીએ, કેમ કે અનંત ભર્યું છે અંદર, નિરંતર ચાલુ રહીએ, એમાં થાક ન લાગે. તમે ઘણું જાણો તો જ્ઞાનમાં ગિરદી થાય કે ન થાય? ન થાય. કેટલું અંદર હમાય તો લોકાલોક પરમાણુ જેવડો થઈ જાય, એટલું જ્ઞાન વિશાળ છે, એટલી કેપેસિટી છે જ્ઞાન. કેવળ જ્ઞાનમાં 14 બ્રહ્માંડ છે એનું એક પરમાણુ જેવડો ગણાય છે. પરંતુ આકાશ પરમાણુ ગણાય છે, અનંત આકાશમાં 14 બ્રહ્માંડ પરમાણુ જેટલો છે ને જ્ઞાનના આકાશમાં એ 6 દ્રવ્ય પરમાણુ જેવડા છે આકાશે, એટલી જ્ઞાનની કેપેસિટી છે. એને કરવા ફરવાનું ક્યાં સવાલ હોતા છે? કેળવવું, પદ્ધતિસર એનો વિકાસ કરવો, એ બધી વાંચન અંદરથી આવશે. વિકાસ કરવાથી અંદરથી આવશે. બીજમાં વડની શક્તિ ભરેલી છે. એક બીજનું વડ રાયના દાણા જેટલું વડ, એમાં માઇલો સુધીનો વડ શક્તિ રૂપે છે, વિસ્તાર પામે એમ શક્તિરૂપ જ્ઞાન છે, એની વ્યક્તિ થાય છે. હું પરમોત્કૃષ્ટ શાંત સુધામય ચૈતન્ય રૂપ છું, નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, એટલે સાવધાન થાવ છું. આવું જે મારું અભેદ સ્વરૂપ છે એને હું સંભાળું છું. હવે જેમ અત્યાર સુધી માણસને ભૂલી ગયો તો હું આવો છું, મુઠ્ઠીમાં સોનું હોય દાગીનું હોય અને એમ થાય ક્યાં ખોવાઈ ગયું, કંઈ મુકાઈ ગયું કે શું, મુઠ્ઠીમાંથી ભૂલી જાય. પણ જેવી ખબર પડે કે તમારી મુઠ્ઠીમાં છે, કોઈ કોઈ બતાવે કે તમે ક્યાં ગોતો છો, તો બાતમાન બારીમાં ગોતું છો, તમારા હાથમાં તો પકડેલું છે. મુઠ્ઠી ટાઈટ કરી એક સેકન્ડ માટે, તો મુઠ્ઠીમાં હોવા છતાં એક સેકન્ડ માટે તો મુઠ્ઠી ટાઈટ કરી ગઈ, એનો અર્થ શું કે તમે સાવધાન થાવ છો. એમ સ્વરૂપ તો તમે પોતે જ છો, એમાં હવે સાવધાન થા. એને એમ કહે છે કે હું ઉપયોગ કરું છું, એમાં ઉપયોગ મૂકું છું અને વ્યાપ વ્યાપક ભાવે તન્મય થાવ છું. હું તન્મય થાવ છું, મારા સ્વરૂપમાં મારા પ્રદેશમાં હું વ્યાપેલો છું, પ્રસરેલો છું, અને તેથી એમાં હું તન્મય છું, તે મય છું, મારા સ્વરૂપથી હું છૂટો પડું છું એવું ક્યાંય બનતું નથી. ધ્યાનને પણ તન્મય તાકીએ છે, પણ સ્વરૂપે જ તન્મય છે. હું પોતે જ ધ્યેય સ્વરૂપે અને ધ્યાન સ્વરૂપે છું એમ સ્વરૂપને સંભાળવાના માટે આત્મભાવના સ્વરૂપ લક્ષે વેદનના સેમ્પલને આવિર્ભાવ કરીને ભાવવા જેવી છે. અને કોઈ પણ જીવ જેને આત્મરુચિ હોય એ ભાવનાને ભાવે છે. પ્રથમ કક્ષાના મુમુક્ષુથી માંડીને મુનિ દશાના સાધક સુધીના બધા જીવોને આત્મભાવના ઉત્પન્ન થાય છે, ભાવે છે, અને એનાથી એને આત્માની શાંતિનો અનુભવ થાય છે. અને કૃપાળુદેવે છેલ્લા ત્રણ શબ્દ લખ્યા છે, શાંતિની શાંતિની શાંતિ. એ રીતે અહીંયા 833મો પત્ર સમાપ્ત થાય છે.